એકતર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકતર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ભાષાની એક બહુ જ રસપ્રદ શક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ક્યારેક આપણને એવું નથી લાગતું કે કોઈના શબ્દોનો જે સીધો અર્થ થાય એના કરતાં કંઈક વધારે જે કહી રહ્યા હોય? હા, એટલે સીધા સાધા વાક્યમાં પણ કંઈક ઊંડો ઇશારો છુપાયેલો હોય. બસ આ જે ઇશારો છે, જે સૂચિત અર્થ છે, એને જ સાહિત્યની ભાષામાં કહેવાય છે વ્યંજના. આપણી પાસે જે સામગ્રી છે એ આ વ્યંજનાના મુખ્ય બે પ્રકારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એક છે શાબ્દી અને બીજી આર્થી. તો આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે આ શબ્દો, એના અર્થો અને આસપાસનો સંદર્ભ, આ બધું મળીને વાતચીતમાં કે પછી સાહિત્યમાં ગર્ભિત અર્થના નવા સ્તર કઈ રીતે ઉમેરે છે. ચાલો ત્યારે આ વિષયમાં ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ એક પાયાના સવાલથી. મને હંમેશા એવું થાય કે શબ્દ અને અર્થ તો જોડાયેલા જ હોય, બરાબર?
હા, એ તો છે જ.
તો પછી વ્યંજનાને આમ શાબ્દી એટલે કે શબ્દ પર આધારિત અને આર્થી એટલે કે અર્થ પર આધારિત એમ બે ભાગ પાડવાની જરૂર શું પડી? એમાં મુખ્ય કોને ગણવાનો, શબ્દને કે અર્થને?
બહુ સારો પ્રશ્ન છે, કારણ કે સાચી વાત છે, શબ્દ વગર અર્થ ક્યાંથી આવે અને અર્થ વગર શબ્દ શું કામનો? અહીં છે ને એક જૂનો ન્યાય છે, પ્રાધાન્યન વ્યપદેશાભવંતી.
અચ્છા,
એનો મતલબ એમ કે નામકરણ હંમેશા મુખ્યતાના આધારે થાય. જે મુખ્ય હોય એના પરથી નામ પડે. તો વ્યંગ્યાર્થ એટલે કે પેલો સૂચિત ગર્ભિત અર્થ એ મુખ્યત્વે કોનાથી પ્રગટ થાય છે, શબ્દથી કે પછી અર્થથી? બસ એના આધારે જ વ્યંજનાનો પ્રકાર નક્કી થાય. શાબ્દી કે આર્થી, જે બીજું તત્વ હોય ને એ સહાયક ગણાય, ગૌણ ગણાય.
ઓકે,
એટલે માની લો કે શાબ્દી વ્યંજના છે તો એમાં શબ્દ મુખ્ય અને અર્થ સહાયક, અને જો આર્થી વ્યંજના હોય તો અર્થ મુખ્ય અને શબ્દ સહાયક. શાબ્દી વ્યંજનામાં પણ જો શબ્દ ભલે મુખ્ય હોય પણ એ શબ્દનો પોતાનો એક સીધો અર્થ એટલે કે વાચ્યાર્થ અથવા તો જરૂર પડે લીધેલો બીજો અર્થ એટલે કે લક્ષ્યાર્થ એ તો હોય જ. પહેલાં એ અર્થ સમજાય પછી જ પેલો ગર્ભિત અર્થ વ્યંગ્યાર્થ ખુલે. એટલે અર્થ મદદ તો કરે છે, સહાયક તો બને જ છે. અને એવી જ રીતે આર્થી વ્યંજનામાં ત્યાં અર્થ મુખ્ય છે પણ એ અર્થને રજૂ કરવા શબ્દો તો જોઈએ જ ને.
સાચી વાત.
એટલે ત્યાં શબ્દ સહાયક બની જાય છે. તો પહેલાં આપણે શાબ્દી વ્યંજનાને પકડીએ. એને શબ્દ આધારિત શું બનાવે છે, એની ખાસિયત શું? એની મુખ્ય ખાસિયત એ છે કે શાબ્દી વ્યંજનામાં કોઈ ચોક્કસ વિશિષ્ટ શબ્દનું જ મહત્વ હોય છે. જો તમે શબ્દ કાઢી નાખો અને એના જેવો જ અર્થ આપતો બીજો શબ્દ, સમાનાર્થી શબ્દ મૂકી દો તો પેલો સૂચિત અર્થ જે વ્યંજનાથી મળતો તો એ જતો રહે, નષ્ટ થઈ જાય. એ શબ્દની જગ્યા બીજો કોઈ ના લઈ શકે. આને માટે સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓ એક શબ્દ વાપરે છે, શબ્દસ્ય પરિવૃત્ય સહત્વાત.
ભારે શબ્દ છે.
હા, પણ એનો મતલબ સરળ છે, એટલે કે શબ્દનું પરિવર્તન સહન ન થઈ શકે. શબ્દ બદલો તો અર્થની મજા જતી રહે. એક દાખલો આખું એટલે તરત સમજાઈ જશે. ધારો કે કોઈ રાજા છે અને એની પત્નીનું નામ ઉમા છે,
બરાબર?
હવે કોઈ સભામાં આવે અને જોરથી બોલે, ઉમાપતિનો જય હો,
એટલે રાજાનો જય હો.
હા, એ સીધો અર્થ. પણ ઉમાપતિ શબ્દ સાંભળતા જ બીજો પણ એક અર્થ મનમાં આવે કે નહીં?
હા, શંકર ભગવાન, કારણ કે ઉમા તો પાર્વતીનું નામ.
બરાબર. તો અહીંયા શંકરનો જય હો એવો વ્યંગ્યાર્થ પણ સૂચવાય છે. પણ હવે વિચારો, જો પેલો માણસ ઉમાપતિને બદલે રાજાનું સીધું નામ લઈને બોલે, માનો કે રાજાનું નામ દેવપાલ છે અને એ બોલે, દેવપાલનો જય હો,
તો પછી શંકરવાળો અર્થ ન આવે.
બસ, એ જતો રહે. આ બતાવે છે કે અહીંયા પેલો ઉમાપતિ શબ્દ જ મહત્વનો હતો, એની જગ્યાએ દેવપાલ મૂક્યો તો વ્યંજના જતી રહી. આ જ છે શાબ્દી વ્યંજના.
વાહ, આ ખરેખર રસપ્રદ છે. મતલબ કે અમુક શબ્દોમાં જ એવી તાકાત છુપાયેલી છે. તો આ શાબ્દી વ્યંજનાના પણ કોઈ પ્રકારો ખરા?
હા, એના મુખ્ય બે પ્રકાર ગણવામાં આવે છે. એક છે અભિધામૂલ અને બીજો છે લક્ષણામૂલ. પહેલા વાત કરીએ અભિધામૂલ વ્યંજનાની.
અભિધા એટલે?
અભિધા એટલે શબ્દોનો મુખ્ય સીધો કોષમાં મળતો અર્થ, જેને અંગ્રેજીમાં ડિનોટેશન કહીએ. હવે ઘણીવાર કેવું બને કે એક જ શબ્દના એક કરતાં વધુ મુખ્ય અર્થ હોય, અનેકાર્થી શબ્દ હોય.
હા, જેમ કે કર એટલે હાથ પણ થાય અને હાથીની સૂંડ પણ.
બરાબર. આવા સમયે કયો અર્થ લેવો એ કોના પર આધાર રાખે?
સંદર્ભ પર.
આપણે કોની વાત કરીએ છીએ, ક્યાં વાત કરીએ છીએ એના પર.
ચોક્કસ. તો મમ્મટ જેવા આચાર્યો શું કહે છે કે જ્યારે આવા અનેકાર્થી શબ્દોનો અર્થ સંદર્ભને કારણે કોઈ એક અર્થમાં બંધાઈ જાય, નિશ્ચિત થઈ જાય, ત્યારે એ જ શબ્દનો જે બીજો અર્થ છે, જે અત્યારે ભલે લાગુ નથી પડતો પણ શક્ય તો હતો જ, એ જો સૂચવાય તો એને અભિધામૂલ વ્યંજના કહેવાય.
આ થોડું સમજાવો, ઉદાહરણ આપશો?
ચોક્કસ. આપણે હમણાં કરની વાત કરી. ધારો કે કોઈ રાજાનું વર્ણન હોય અને એમાં કર શબ્દ આવે તો સંદર્ભ પ્રમાણે એનો અર્થ વેરો કે હાથ થાય. પણ એ જ શ્લોકમાં વપરાયેલા બીજા શબ્દો જો હાથીને પણ લાગુ પડતા હોય તો પેલો સૂંઢવાળો અર્થ પણ મનમાં ઝબકી જાય.
અચ્છા.
જેમ કે મમ્મટનું એક પ્રખ્યાત ઉદાહરણ છે, ભદ્રાત્મનો વાળો શ્લોક. એમાં રાજાનું વર્ણન છે પણ શબ્દો એવા છે કે હાથીને પણ લાગુ પડે. કર એટલે રાજા માટે વેરો હાથ, હાથી માટે સૂંઢ, વંશ એટલે રાજા માટે કૂડ, હાથી માટે વાંસ જેવી કરોડરજ્જુ, શિલીમુખ એટલે રાજા માટે બાણ, હાથી માટે ભમરો. હવે શ્લોક તો રાજા માટે છે એટલે રાજાવાળા અર્થો મુખ્ય થયા, એ વાચ્ય અર્થ. પણ પેરેલલ હાથીવાળા અર્થો પણ સૂચવાય છે.
અને એ સૂચવે શું?
એ સૂચવે છે કે રાજા હાથી જેવો શક્તિશાળી છે, ઉદાર છે, ગંભીર છે. આ જે સરખામણી સૂચવાય એ વ્યંગ્યાર્થ છે અને એ શબ્દના બીજા અર્થમાંથી આવ્યો એટલે અભિધામ મૂલ.
બરાબર. બીજું કોઈ ઉદાહરણ?
બીજું એક સુંદર ઉદાહરણ છે અનુરાગવતી સંધ્યાવાળું. સંધ્યાનું વર્ણન છે, એમાં અનુરાગ શબ્દ વપરાયો છે.
અનુરાગ એટલે પ્રેમ પણ થાય અને રતાશ પણ.
હા. હવે સંધ્યાના સંદર્ભમાં મુખ્ય અર્થ તો રતાશ જ લેવાય, કારણ કે સંધ્યા લાલ હોય, એ થયો વાચ્યાર્થ. પણ પેલો પ્રેમવાળો અર્થ છે એ પણ સૂચવાય છે. જાણે સંધ્યા કોઈ પ્રેમમાં પડેલી નાયિકા હોય અને દિવસ એનો નાયક હોય જેના વિરહમાં એ લાલ થઈ ગઈ છે.
અદ્ભુત. આ તો કવિતાની ખરી મજા છે.
બિલકુલ. આ થઈ અભિધા મૂલ વ્યંજના. હવે બીજો પ્રકાર જોઈએ, લક્ષણમૂલ વ્યંજના.
હા, એ સમજાવો. એ લક્ષણા પર આધારિત હશે એમ ને?
બરાબર. પહેલા લક્ષણા શું છે એ યાદ કરી લઈએ. જ્યારે શબ્દનો મુખ્ય અર્થ બંધ ન બેસે ત્યારે આપણે એનાથી સંબંધિત બીજો અર્થ લઈએ. જેમ કે ગંગા પર ગામડું છે.
હા, એટલે ગંગાની ઉપર નહીં પણ ગંગાના કિનારે.
સાચું. આ કિનારે એ લક્ષણાર્થ થયો. હવે લક્ષણામૂલ વ્યંજના ક્યારે થાય? જ્યારે આપણે આવો લક્ષણાર્થ કોઈ ખાસ કારણથી, કોઈ ખાસ હેતુથી વાપરીએ. એ જે હેતુ છે ને એ પ્રયોજન, એ જ વ્યંગ્યાર્થ બને.
દાખલા તરીકે?
દાખલા તરીકે કોઈ કહે, એ માણસ માટે તો એની નોકરી જેનું જીવન છે. હવે નોકરી એ કંઈ ખરેખર જીવન કે પ્રાણ નથી, મુખ્ય અર્થ બંધ નથી બેસતો.
ના.
એટલે આપણે લક્ષણાર્થ લઈએ કે નોકરી એના માટે અત્યંત મહત્વની છે, જીવન જેટલી જ.
બરાબર.
પણ પ્રશ્ન એ થાય કે સીધું એમ કેમ ન કહ્યું કે નોકરી બહુ મહત્વની છે, જીવન છે એમ શા માટે કહ્યું?
હા, એ શા માટે? એ જ તો મુદ્દો છે.
બસ, એ જે કારણ છે, જે પ્રયોજન છે, એ જ વ્યંજના. અહીંયા જીવન કહેવાનો હેતુ એ છે કે એ નોકરી એના અસ્તિત્વ માટે અનિવાર્ય છે, એના વગર એ રહી ન શકે, એની અસર એના પર જીવન જેટલી જ ગાઢ છે. આ જે અનિવાર્યતા અને મહત્વ સૂચવાયું એ વ્યંગ્યાર્થ છે અને આ શાબ્દી વ્યંજના છે.
કારણ કે
જીવન શબ્દ બદલીને મહત્વની કે જરૂરી મૂકીએ તો અસર ના આવે.
બરાબર, પકડ્યું. જીવન શબ્દ જઈએ બધી વાત છે, આ જ લક્ષણા મૂલ વ્યંજનાની ખૂબી છે.
એટલે શાબ્દી વ્યંજનામાં તો શબ્દ જ સર્વેસર્વા લાગે છે. હવે આર્થી વ્યંજના પર આવીએ. આપે કહ્યું કે એમાં અર્થ મુખ્ય છે, તો શું એનો મતલબ એવો થાય કે અહીંયા શબ્દ બદલી નાખીએ તો ચાલે પણ અર્થ જળવાઈ રહેવો જોઈએ? હા, મોટાભાગે એવું જ હોય છે. આર્થી વ્યંજનામાં ઘણીવાર શબ્દના પર્યાય વાપરો ને તો પણ પેલો સૂચિત અર્થ, વ્યંગ્યાર્થ ટકી રહે છે. પેલું કાલિદાસનું કુમાર સંભવનું ઉદાહરણ છે ને, નારદજી હિમાલય પાસે પાર્વતી માટે શિવજીનું માંગું લઈને આવે છે.
હા, યાદ છે.
ત્યારે પિતાની બાજુમાં બેઠેલા પાર્વતી શરમાઈને નીચવી જોઈ જાય છે અને હાથમાં રમવાનું કમળ હોય છે એની પાંખડીઓ ગણવા લાગે છે.
હા હા.
અહીંયા કાલિદાસે જે વર્ણન કર્યું છે એનાથી વ્યંગ્યાર્થ શું નીકળે?
કે પાર્વતી લજ્જા અનુભવી રહ્યા છે, શરમાઈ ગયા છે.
બરાબર. હવે આ વર્ણનમાં કાલિદાસે જે શબ્દો વાપર્યા છે એમાંથી અમુક શબ્દના સમાનાર્થી શબ્દો મૂકીએ ને તો પણ પાર્વતીની લજ્જાવાળો ભાવ તો એવો ને એવો જ રહેશે, કારણ કે અહીંયા શબ્દ કરતા એ ક્રિયા અને પરિસ્થિતિનો જે અર્થ છે એ મુખ્ય છે.
ઓકે. એટલે આર્થી વ્યંજનામાં અર્થ કેવી રીતે સૂચવાય છે? શબ્દથી નહીં, તો બીજા કયા પરિબળો કામ કરે છે?
ઘણા પરિબળો છે. મમ્મટ જેવા આચાર્યોએ આના કારણો, જેને નિમિત્ત કહી શકાય, એની યાદી આપી છે. જેમ કે કોણ બોલી રહ્યું છે, વક્તૃ, કોણ સાંભળી રહ્યું છે, બોદ્ધવ્ય, બોલનારના અવાજનો સૂર કે લહેકો કેવો છે, કાકુ, કઈ જગ્યાએ વાત થઈ રહી છે, દેશ, કયા સમયે વાત થઈ રહી છે, કાળ, આખું વાક્ય પોતે, બીજા વાક્ય સાથેનો એનો સંબંધ, જે સીધો અર્થ કહેવાયો છે એની પોતાની કોઈ ખાસિયત, આવા ઘણા નિમિત્તો હોઈ શકે.
આ તો બહુ બધા નિમિત્તો થયા. થોડા ઉદાહરણોથી સમજીએ. જેમ કે બોલનાર વ્યક્તિ કોણ છે એનાથી ફરક પડે એ વાત રસપ્રદ લાગી.
હા, એનું એક ક્લાસિક ઉદાહરણ છે, અત્તા અત્ર તુ મજ્જતિ, એવો એક શ્લોક છે. એમાં એક સ્ત્રી છે, એ રાત્રે અંધારામાં ભૂલા પડેલા કોઈ પથિકને રસ્તો બતાવતા કહે છે, અહીં મારા સાસુ સૂએ છે અને પેલી મારી પથારી છે. હવાનો સીધો વાચ્યાર્થ શું થાય?
કે ભાઈ, ધ્યાન રાખજે, રાત્રે આમ તે મથડાઈ ન જતો, સાસુની પથારીમાં કે મારી પથારીમાં ના આવી જતો.
બરાબર, સાવચેતીનો ઈશારો છે. પણ જો આપણને ખબર હોય કે આ કહેનાર સ્ત્રી પોતે ચારિત્ર્યથી શિથિલ છે, તો એના વ્યક્તિત્વને કારણે આ જ વાક્યનો અર્થ સાવ પલટાઈ જાય છે.
કેવી રીતે?
તો વ્યંગ્યાર્થ એવો નીકળે કે જો, સાસુ ક્યાં સૂવે છે મેં તને કહી દીધું છે, એટલે ભૂલથી પણ એ બાજુ ન જતો, ખરી જગ્યા તો મારી પથારી છે, રાત્રે ત્યાં જરૂર આવજે.
બાપરે, શબ્દો એના એ જ, પણ બોલનાર કોણ છે એ જાણવાથી અર્થ સાવ ઉલટો.
આ જ તો વ્યંજનાની તાકાત છે. બોલનારનું વ્યક્તિત્વ કે ઈરાદો આખો અર્થ બદલી નાખે.
ગજબ. અને પેલું અવાજનો સૂર કે લહેકાવાળું કાકુ, એ પણ બહુ રસપ્રદ લાગ્યું. એ કેવી રીતે કામ કરે?
હા, કાકુ એટલે અવાજનો ટોન, લહેકો, આરો, અવરો, એનાથી પણ અર્થ બદલાઈ શકે છે. મમ્મટે આના માટે વેણી સંહાર નાટકમાંથી ભીમનું એક વાક્ય લીધું છે. દ્રૌપદીનું ભરીસભામાં અપમાન થયો, પાંડવને વનવાસ ભોગવવો પડ્યો, આ બધું સહન કર્યા પછી ભીમ ગુસ્સામાં છે, પણ યુધિષ્ઠિર શાંત છે. એટલે ભીમ યુધિષ્ઠિરને કહે છે, તયા ભૂતમ દૃષ્ટવા.
એનો અર્થ શું?
સીધો અર્થ એવો છે કે આવી દુર્દશા જોઈને પણ મારા વડીલભાઈ યુધિષ્ઠિર ગુસ્સો તો કરે છે, પણ કોના પર? કૌરવો પર નહીં, પણ મારા પર.
ઓકે.
પણ હવે કલ્પના કરો કે ભીમ આ જ વાત સપાટ રીતે નહીં, પણ અત્યંત આક્રોશથી, પ્રશ્નાર્થના સુરમાં, જાણે અવિશ્વાસથી પૂછતો એમ બોલે તો.
તો
એનો અર્થ આમ બદલાય, આટલું બધું જોયા પછી પણ વડીલ મારા પર ગુસ્સે થાય છે? આશ્ચર્ય અને રોષ, અને હજુય કૌરવો પર નહીં, વ્યંગ્ય અને ધિક્કાર.
હા, ફરક પડ્યો.
અહીં શબ્દો એના એ જ છે, પણ બોલવાના લહેકાને કારણે, કાકુને કારણે વ્યંગ્યાર્થ શું નીકળ્યો? એ નીકળ્યો કે યુધિષ્ઠિરનો ક્રોધ મારા પર છે અને કૌરવો પર નથી, તે વાત અત્યંત અયોગ્ય છે, અન્યાયી છે, મને સમજાતી નથી.
ખરેખર ફક્ત અવાજનો સૂર આખો ભાવ બદલી નાખે છે.
બિલકુલ. આ થઈ કાકુ વ્યંજના.
સરસ. હવે વાક્ય પોતે અથવા તો આસપાસની પરિસ્થિતિ, એટલે કે સંદર્ભ, એનાથી વ્યંજના કેવી રીતે આવે એના ઉદાહરણ જોઈએ.
પાટણની પ્રભુતાનું ઉદાહરણ લઈએ, મુનશીજીનું. ત્રિભુવન રાત્રે પ્રસન્નને મળવા આવે છે, પણ મોડો આવે છે. પહેલા મળવાનો સંકેત હતો, એ સમય નથી આવતો.
હા,
એટલે પ્રસન્ન ગુસ્સામાં છે. ત્રિભુવન ઉપર આવવા દોરડું માંગે છે, ત્યારે પ્રસન્ન જવાબ આપે છે, દોરડું તો ત્રણ દાડા પર તૂટી ગયું.
સીધો અર્થ તો એ કે દોરડું નથી.
હા, પણ જે રીતે પ્રસન્ન બોલે છે અને જે પરિસ્થિતિ છે કે ત્રિભુવન વાંકમાં છે, એમાં ત્રણ દાડા પર એ શબ્દો પર ભાર આવે છે.
બરાબર.
એનાથી વ્યંગ્યાર્થ શું નીકળે? એ નીકળે છે કે તે ત્રણ દિવસ પહેલા આપણો સંકેત પાળ્યો નહીં, માટે જેમ દોરડું તૂટી ગયું છે એમ આપણો સંબંધ પણ હવે તૂટી ગયો છે, હું તને ઉપર નહીં આવવા દઉં.
ઓ, એટલે વાક્ય અને એની પાછળના આખો ઘટનાક્રમ મળીને આ અર્થ સૂચવે છે.
હા, અહીંયા વાક્ય, કાળ, ત્રણ દાડા અને સંદર્ભ બધું ભેગું મળીને વ્યંજના પેદા કરે છે. બીજું એક સંસ્કૃત ઉદાહરણ છે, તદા મમ ગંડસ્થલ. એમાં એક નાયિકા પોતાના પ્રિયતમને થોડો ઠપકો, થોડો ટોણો મારે છે. એ કહે છે, ત્યારે જ્યારે મારી પેલી સખી અહીં હતી, તો તમે મારા ગાલ પરથી નજર જ નહોતા હટાવતા. અત્યારે પણ હું તો એ જ છું, મારા ગાલ પણ એ જ છે, પણ તમારી નજર હવે એવી નથી.
સીધો અર્થ તો ફરિયાદ જેવો લાગે છે.
હા, પણ વાક્યમાં જે તદા અને સા જેવા શબ્દો વપરાયા છે ને, એના પર ભાર છે. એનાથી વ્યંગ્યાર્થ એવું નીકળે છે કે તમારી ત્યારની નજર ખરેખર મારા ગાલ પર નહોતી, પણ મારા ગાલ પર જે મારી સખીનું પ્રતિબિંબ પડતું હતું ને, એના પર હતી. એ નજરમાં છુપી ઈચ્છા હતી, આજે એ સખી અહીં નથી એટલે તમારી એ નજર પણ નથી.
ઓહો, આ તો બહુ સૂક્ષ્મ વાત થઈ
છે ને. અહીં વાક્યના અમુક શબ્દો અને આખો સંદર્ભ મળીને ગર્ભિત અર્થ ખોલી આપે છે. આપણી નવલકથા સરસ્વતીચંદ્રમાં પણ આવું છે. બુદ્ધિધન જ્યારે બહારગામ જાય છે ત્યારે સરસ્વતીચંદ્રને સાવધાન કરતા કહે છે, શઠરાય દ્રવ્યવાન છે.
આ તો એક હકીકત છે.
હા, વાચ્યાર્થ તો ફક્ત એટલો જ છે કે શઠરાય પૈસાદાર છે, પણ જે સંદર્ભમાં આ વાક્ય બોલાયું છે, બુદ્ધિધન ચિંતાથુર છે, સરસ્વતીચંદ્રને જવાબદારી સોંપે છે, શઠરાયના કારસ્થાનોથી વાકેફ છે, એ જોતા
વ્યંગ્યાર્થ એ નીકળે કે પૈસાના જોરે એ તમને ફસાવવાની કોશિશ કરશે. સાચવજો.
બરાબર. અહીં આખો પ્રસ્તાવ, આખો સંદર્ભ જ વ્યંજનાનું કારણ બને છે.
અને ક્યારેક એવું પણ બને કે સીધો અર્થ પોતે જ એટલો બધો સૂચક હોય કે બીજા કોઈ સંદર્ભ કે નિમિત્તની જરૂર જ ન પડે.
હા, બિલકુલ. એને કહેવાય વાચ્યાર્થ વૈશિષ્ટ્ય. એટલે કે વાચ્યાર્થની પોતાની જ એવી ખાસિયત હોય કે એમાંથી વ્યંગ્યાર્થ આપોઆપ નીકળે. માની લો કે કોઈ પુરુષ છે, એ નર્મદા કિનારાના ખૂબ સુંદર રમણીય એકાંતવાળા વાતાવરણનું વર્ણન કરે છે. કુંજો, લતાઓ, પવન, પક્ષીઓ.
હા,
વાચ્યાર્થ તો શું છે? પ્રકૃતિનું વર્ણન. પણ જે રીતે આ એકાંત અને ઉદ્દીપક વાતાવરણનું વર્ણન થયું છે એ પોતે જ સૂચવે છે કે બોલનારના મનમાં કદાચ કામવિહારની ઈચ્છા છે. એ ઈચ્છા શબ્દોમાં નથી કહી, પણ વર્ણનમાંથી વ્યંજિત થાય છે.
સમજી ગઈ.
કુમુદનો પેલું વાક્ય પણ આનું ઉદાહરણ છે. ભણેલાએ પરણ્યા પહેલા છોડી, વગર ભણ્યાએ પરણીને છોડી.
હા, એ તો બહુ ધારદાર વાક્ય છે.
એના સીધા અર્થમાં જ એટલો વિરોધ, એટલી પીડા છે કે એ કુમુદના જીવનની આખી ટ્રેજેડી, આખી કરુણતા વ્યક્ત કરી દે છે. એના માટે બીજા કોઈ ટેકાની જરૂર નથી. વાચ્યાર્થ પોતે જ વ્યંજનાથી સભર છે. મોટાભાગે સાહિત્યમાં જે રસ નિષ્પન્ન થાય છે, શૃંગાર, કરુણ, વીર, હાસ્ય, એ આ રીતે જ થાય છે. પાત્રો, ઘટનાઓ, સંવાદો જે વાંચે છે એના દ્વારા ભાવક અથવા વાચકના મનમાં જે ભાવ જાગે છે, રસ, એ વ્યંગ્ય હોય છે.
ખૂબ સરસ. એટલે અત્યાર સુધી આપણે સમજ્યા કે વ્યંજના શબ્દ આધારિત શાબ્દી હોઈ શકે અથવા અર્થ અને સંદર્ભ આધારિત આર્થી હોઈ શકે. પણ હવે મારો સવાલ એ છે કે શું આ સૂચિત અર્થ પોતે પણ આગળ વધીને બીજો સૂચિત અર્થ પેદા કરી શકે, જાણે એક પછી એક પડ ખુલતા હોય એમ?
ચોક્કસપણે. આ વ્યંજનાની સમજણનો એક બહુ જ મહત્વનો અને ઊંડો મુદ્દો છે. ફક્ત વાચ્યાર્થ જ નહીં, પણ લક્ષણાથી મળેલો અર્થ લક્ષ્યાર્થ અને વ્યંજનાથી મળેલો પહેલો અર્થ વ્યંગ્યાર્થ વન પણ આગળ જઈને બીજા નવા વ્યંગ્યાર્થના સૂચક બની શકે છે.
એટલે અર્થના સ્તર પર સ્તર.
હા, બરાબર. અર્થની આવી પરંપરા રચાઈ શકે છે. જેમ કે લક્ષણાર્થમાંથી વ્યંગ્યાર્થ કેવી રીતે આવે એ જોઈએ. એક ઉદાહરણ છે જેમાં નાયિકા પોતાની દૂતીને, જે ખરેખર એની હરીફ બની ગઈ છે અને પ્રિયતમ સાથે સંબંધ રાખી આવી છે, એને મેણા મારતા કહે છે, સાધયંતી સખી.
એનો સીધો અર્થ શું થાય?
સીધો અર્થ તો વખાણ જેવો છે. હે સખી, તું મારા માટે આટલી બધી હેરાન થાય છે, વારંવાર પ્રિયતમ પાસે જાય છે, તે સાચી સખી તરીકેનું કામ કર્યું છે.
પણ નાયિકાને તો ખબર છે કે દૂતી શું કરીને આવી છે.
હા, એને ખબર છે કે દૂતી પ્રિયતમ સાથે સંભોગ કરીને આવી છે અને એના ચિહ્નો પણ દેખાય છે. એટલે પેલો સીધો વખાણવાળો અર્થ તો બંધ બેસે જ નહીં.
તો પછી?
તો અહીંયા વિપરીત લક્ષણા લેવી પડે, ઉલટો અર્થ કરવો પડે.
એટલે કેવો અર્થ?
અર્થ એવો નીકળે, અરે દુશ્મન, તું પોતાના ખાતર, પોતાના સુખ માટે પ્રિયતમ પાસે જઈને મજા માણી રહી છે. તારો આ વર્તન મિત્રતાને છાજે એવું નથી, પણ બિલકુલ ઉલટું છે. આ થયો લક્ષણાર્થ, જેમાં ઠપકો છે.
બરાબર, આ લક્ષણાર્થ થયો. હવે આમાંથી વ્યંગ્યાર્થ કેવી રીતે?
હવે આ લક્ષણાર્થ કે તું પોતાના માટે ગઈ હતી, તે દગો કર્યો, એમાંથી પણ એક બીજો વ્યંગ્યાર્થ સૂચવાય છે. એ છે, મારો પ્રિયતમ પણ કેવો ચારિત્રહીન નીકળ્યો, એણે પણ આ દૂતી સાથે વિહાર કરીને મારો વિશ્વાસઘાત કર્યો છે.
ઓહો, એટલે લક્ષણાર્થમાંથી પણ વ્યંગ્યાર્થ આવે.
બરાબર. હવે જોઈએ વ્યંગ્યાર્થમાંથી વ્યંગ્યાર્થ.
હા, એ પણ સમજાવો.
એક સુંદર શ્લોક છે બગલી વિશે, પશ્ય નિશ્ચલ નિષ્પંદા. જો પેલી કમળના પાન પર બગલી કેવી સ્થિર, જરાય હલનચલન વગર બેઠી છે, જાણે કોઈ નિર્મળ નીલમના વાસણમાં મૂકેલી સફેદ શંખની ચીપ ન હોય.
સરસ વર્ણન છે.
હા, આનો સીધો વાચ્યાર્થ શું છે? બગલીની સ્થિરતા અને સુંદરતા.
બરાબર.
પણ આટલી સ્થિરતા જોઈને પહેલો વ્યંગ્યાર્થ શું સૂચવાય? એ સૂચવાય કે બગલી ખૂબ જ વિશ્વાસથી નિરાંતે ડળ્યા વગર બેઠી છે, નહીતર જરાક અવાજ થાય તોય ઉડી જાય.
હા, એ વાત સાચી.
હવે આ પહેલો વ્યંગ્યાર્થ થયો તે વિશ્વાસથી બેઠી છે. હવે આમાંથી બીજો વ્યંગ્યાર્થ શું નીકળે?
કદાચ એ કે આ જગ્યા ખૂબ શાંત અને સલામત થશે.
બરાબર. બીજો વ્યંગ્યાર્થ એ જ નીકળે કે આ સ્થળ અત્યંત શાંત, એકાંતવાળું અને સલામત છે. અને હવે ધારો કે આ વાત કોઈ પ્રેમી પોતાની પ્રેમિકાને સંકેત આપવા માટે કહી રહ્યો હોય તો? તો આ બીજા વ્યંગ્યાર્થમાંથી સ્થળ શાંત અને સલામત છે ત્રીજો વ્યંગ્યાર્થ પણ નીકળી શકે. જેમ કે આપણા મળવા માટે આ જગ્યા એકદમ બરાબર છે, અહીં કોઈ ખલેલ નહીં પહોંચાડે.
અથવા એવો પણ અર્થ નીકળે કે હું તો આવી ગયો છું, તું હજુ કેમ આવી નથી.
બિલકુલ, પરિસ્થિતિ પ્રમાણે એવો અર્થ પણ નીકળે. તો જુઓ કેવી રીતે એક વ્યંગ્યાર્થ બીજા વ્યંગ્યાર્થને જન્મ આપે છે. વાચ્યાર્થ, વ્યંગ્યાર્થ એક, વ્યંગ્યાર્થ બે, વ્યંગ્યાર્થ ત્રણ, આમ અર્થની પરતો ખુલતી જાય.
આ તો ખરેખર અર્થની માયાજાળ જેવું લાગે છે.
છે જ. આપણું ગુજરાતી ઉદાહરણ પણ છે, ગુજરાતનો નાથમાં મંજરી અને કાકનો સંવાદ.
હા, એમાં શું છે?
મંજરીએ પહેલા કાકને જૂનાગઢ લઈ જવાનું વચન લીધું હોય છે, પણ પછી કાકના પરાક્રમો જોઈને એ પ્રભાવિત થાય છે અને હવે એને જૂનાગઢ નથી જવું. એટલે એ કાકને પૂછે છે, તમે જૂનાગઢ જવાના છો?
સીધો સવાલ છે.
હા, વાચ્યાર્થ તો પ્રશ્ન જ છે, પણ જે રીતે પૂછે છે, જે સંદર્ભ છે અને તમે પર જે ભાર છે, એનાથી પહેલો વ્યંગ્યાર્થ શું નીકળે?
કે મારે હવે જૂનાગઢ નથી જવું.
બરાબર. આ થયો વ્યંગ્યાર્થ વન. હવે આ વ્યંગ્યાર્થ પોતે ફરીથી બીજો ઊંડો વ્યંગ્યાર્થ સૂચવે છે. એ શું?
એ કે મંજરીનો કાક પ્રત્યેનો ભાવ બદલાયો છે. એના પરાક્રમથી એ ખુશ છે અને હવે એની સાથે જ રહેવા માંગે છે.
એકદમ સાચું. આ થયો વ્યંગ્યાર્થ ટુ. આમ અહીં પણ વ્યંગ્યાર્થમાંથી વ્યંગ્યાર્થ નીકળે છે.
અદ્ભુત. ચાલો હવે આખી ચર્ચાને આપણે સમેટી લઈએ. આપણે જોયું કે વ્યંજના એટલે શબ્દોની આરપાર જોઈને છુપાયેલો અર્થ પકડવાની વાત. આ અર્થ ક્યારેક કોઈ ચોક્કસ શબ્દની તાકાત પર નિર્ભર હોય છે, જેને આપણે શાબ્દી વ્યંજના કહીએ. એના અભિધામૂલ અને લક્ષણામૂલ પ્રકાર જોયા. તો ક્યારેક એ અર્થ શબ્દ કરતાં એની આસપાસના વાતાવરણ, એટલે કે સંદર્ભ, બોલનાર, સાંભળનાર, એમનો લહેકો, પરિસ્થિતિ, એના પર વધુ આધાર રાખે છે. એને આપણે આર્થી વ્યંજના કહીએ. અને સૌથી રસપ્રદ વાત કે આ સૂચિત અર્થો પોતે પણ એકબીજા પર નવા અર્થના થર ચડાવી શકે છે. તો આ બધી જાણકારી, આ સમજ આપણને સાહિત્ય માણવામાં કે રોજિંદી વાતચીતને સમજવામાં કઈ રીતે ઉપયોગી થાય? આનું મહત્વ શું?
આ સમજ છે ને, એ આપણને ભાષાની જે અદ્ભુત શક્યતાઓ છે, એની જે ઊંડાઈ છે, એનો પરિચય કરાવે છે. આપણને સમજાય છે કે વાતચીત કે સાહિત્ય એ ફક્ત ઉપર ઉપરથી દેખાતા શબ્દોનો ખેલ નથી. ફક્ત શું કહેવાયું છે એટલું જ નહીં, પણ એ કેવી રીતે કહેવાયું છે, કોણે કહ્યું છે, ક્યારે અને ક્યાં કહ્યું છે, અને એ શબ્દોની પાછળ જે અર્થના અસંખ્ય તાણાવાણા ગૂંથાયેલા છે, આ બધું જ મહત્વનું બની જાય છે.
હા, એ તો છે.
એટલે વ્યંજનાની આ સમજ આપણને કવિતા હોય, નાટક હોય, નવલકથા હોય, કે પછી આપણી રોજબરોજની સામાન્ય વાતચીત હોય, એ બધાને બધું ઊંડાણથી માણવામાં અને સમજવામાં મદદ કરે છે. એ આપણને શબ્દોની પેલે પાર જોવા માટેની, ઇશારાઓને સમજવા માટેની એક દ્રષ્ટિ આપે છે, એમ કહી શકીએ.
બરાબર. તો આજના આ સંવાદમાંથી મુખ્ય ક્યા તારણો આપણે શ્રોતાઓ માટે અલગ તારવી શકીએ?
હા, ચોક્કસ. મુખ્ય ત્રણ મુદ્દાઓ પર આપણે ભાર મૂકી શકીએ. પહેલું તારણ, વ્યંજના એ ભાષાની એવી શક્તિ છે જે શબ્દોના સીધા શાબ્દિક અર્થથી આગળ વધીને સૂચિત અર્થોને, ગર્ભિત ઇશારાઓને પ્રગટ કરે છે. અને આ સૂચન કાં તો કોઈ વિશિષ્ટ શબ્દની પોતાની શક્તિમાંથી આવે, શાબ્દી, અથવા અર્થની આસપાસના સમગ્ર પરિવેશમાંથી, એટલે કે સંદર્ભમાંથી આવે, આર્થી.
બરાબર.
બીજું તારણ, કોઈ વાતનો ગર્ભિત અર્થ સમજવા માટે ફક્ત શબ્દકોશ પૂરતો નથી. બોલનારનો ઈરાદો શું છે, એનો અવાજનો ટોન કેવો છે, આખી પરિસ્થિતિ શું છે, કયા ખાસ શબ્દો પસંદ કરાયા છે, આવા બધા પરિબળો, જેને આપણે નિમિત્ત કયા, એ સૂચનના છુપાયેલા ખજાનાને ખોલવાની ચાવી બની શકે છે. અને ત્રીજું તારણ, અર્થ ક્યારે સપાટ કે સ્થિર નથી હોતો, એ બહુસ્તરીય હોય છે. એક સૂચિત અર્થ બીજા સૂચિત અર્થને જન્મ આપી શકે છે, જેનાથી સમજણના ખૂબ જટિલ અને રસપ્રદ જાળા રચાય છે. આ જ ભાષાની જીવંતતા અને સમૃદ્ધિ છે.
ખૂબ સરસ રીતે આપે આ ત્રણે તારણો રજૂ કર્યા. આટલી ઊંડાણપૂર્વકની ચર્ચા પછી શ્રોતાઓ જ્યારે આ સાંભળવાનું પૂરું કરે ત્યારે એમના મનમાં વિચારવા માટે કોઈ એક મુદ્દો કે પ્રશ્ન મૂકી શકીએ?
હા, એક વિચાર ચોક્કસ મૂકી શકાય. આપણે સૌએ એ વિચારવું જોઈએ કે જો સાહિત્યમાં જે કાળજીપૂર્વક રચાયેલું હોય છે તેમાં પણ સાવ સાદા લાગતા વાક્યો પાછળ અર્થના આટલા બધા ઊંડા સ્તરો છુપાયેલા હોઈ શકે છે, તો પછી આપણા રોજિંદા જીવનમાં, આપણી સહજ સ્વાભાવિક વાતચીતમાં આપણે જાણતા અજાણતા કેટલા બધા અકથિત સંદેશાઓ, કેટલા સૂચિતાર્થો, કેટલા ઇશારાઓ કદાચ સમજવામાં થાપ ખાઈ જતા હોઈશું, અથવા તો આપણે પોતે જ આવા કેટલાય ગર્ભિત અર્થો વ્યક્ત કરતા હોઈશું જેની કદાચ આપણને પોતાને પણ પૂરી જાણ ન હોય. ભાષાની આ વ્યંજના શક્તિ વિશે થોડું વિચારીએ તો કદાચ આપણા પારસ્પરિક સંબંધો અને સંવાદોને વધુ સારી રીતે સમજવામાં મદદ મળે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.